నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం సుఖమోని మంగళం కుంకుందారియో జయేంద్రమో సుమంగళం నమః సుమహిస్తాయ స్వామి భూత్యా చకాస్తే జీ స్వాయ భవాయ సర్వభవాన్.
भगवान कुनकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका एनो स्वाध्याय आपणे करी रह्या छे. एमां 49मी गाथा चाले छे. 49मी गाथानी अंदर आपणे जे वात करी एमां पुद्गलना गुणनी वात लीधी. पुद्गलना गुण કે રંગ, રૂપ, રસ, ગંધ એનાથી અને સ્પર્શ એનાથી ભગવાન આત્મા જુદો છે એ વાત આવી. પછી પૂતગળની પર્યાય એટલે શબ્દ એની વાત આવી કે શબ્દથી પણ ભગવાન આત્મા જુદો છે એ વાત આપણે કરી. હવે આજે આગળ વાત કરતા પહેલા એક પ્રશ્ન પ્રદીપભાઈએ ગઈકાલે મને મેઇલમાં લખીને મોકલ્યો છે. થોડીક એના સંબંધી વાત કરી અને પછી આગળ સ્વાધ્યાય કરીએ. એમનો પ્રશ્ન છે કે આ બધા પૂતગળથી ભગવાન ભિન્ન છે એ વાત તો બરાબર સમજાય છે, એટલે કે પૂતગળથી ભગવાન આત્મા જુદો છે એ વાત તો બરાબર સમજાય છે, છતાં પણ એ આવા સંસારી ભાવોમાં કેમ રાચી રહે છે? એ જુદો છે એ વાતમાં કોઈ શંકા હવે રહી નથી એવું સમજાય છે. અને જે સ્વાધ્યાય કરે છે, જે સાધક છે, એને એ વાતનો નિર્ણય પણ થઈ જાય છે કે ના, આ આત્મા અને શરીર જુદા છે, આ બધું પૂતગળ બધું જુદું છે, આ કર્મ અને એના જે ઉદય આવે છે એનાથી પણ આ જુદો છે. અને એમાં પૂતગળની વાત લીધી, એમાં રસ, રૂપ, ગંધ, સ્પર્શ એનાથી જુદો છે, અને શબ્દ, વાણી એની પર્યાય એનાથી પણ ભગવાન આત્મા જુદો છે, એ તો બરાબર છે, સમજાય એવી વાત છે અને એ તો સમજાય છે. અહીંયા દરેકની અંદર છ પ્રકારે એ વાત સમજાવવામાં આવી કે કઈ રીતે એનું જુદાપણું છે, એ કઈ રીતે આત્મામાં નથી, એ આત્માથી ભિન્ન છે, આ બધું છે અને એ સમજાય છે. તે છતાં આ જીવને એવા સંસારી ભાવોમાં રાચવું કેમ થાય છે? વાત બરાબર છે. અને એને લીધે થઈને, સંસારી ભાવોમાં રાચવાને લીધે થઈને, રાગ દ્વેષ રૂપે થવાને લીધે થઈને જ આ જીવને ભ્રમણ થાય છે, એટલે આશ્રવ થાય છે, બંધ થાય છે અને ભ્રમણ થાય છે. તો આનું મુખ્ય કારણ એ છે કે દ્રષ્ટિમાં હજી એ વાત નથી આવી. દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા છે, એનું હજી જેટલા જોરપૂર્વક લક્ષ્ય થવું જોઈએ એટલા જોરપૂર્વક એનું લક્ષ્ય નથી થયું, એટલે કે એ જ હું છું એમ નથી થયું. એમ જયારે થાય એટલે પછી બીજું બધું ગૌણ થઈ જાય, પછી શરીર આ તે બધું મારું નથી, એ ભાવ સતત રહ્યા કરે. સતત અંતરમાં એવો ભાવ રહ્યા કરે કે જગતના કોઈ પદાર્થો મારા નથી, શરીર પણ મારું નથી, જે કંઈ થઈ રહ્યું છે તે થઈ રહ્યું છે, એ એના કારણે થઈ રહ્યું છે, એનાથી હું જુદો છું, એવો એક સરખો સતત ભાવ ચાલ્યા કરે. અને એવો એક સરખો ભાવ ક્યારે ચાલે એને માટેનો રસ્તો અહીંયા વારંવાર બતાવવામાં આવ્યો છે. પહેલા પણ આપણે શિબિર વખતે પણ આ વાત લીધી છે, એને ફરીથી લઈએ કે જ્યાં સુધી આપણી દ્રષ્ટિ પર્યાય તરફ છે ત્યાં સુધી એ થવું અશક્ય છે. દ્રષ્ટિને પર્યાય તરફથી ખસેડી અને દ્રવ્ય તરફ લઈ જવામાં આવે તો પછી બધું સહેલું થઈ જાય. પર્યાય તરફ દ્રષ્ટિ છે એટલે શું કે આપણે વર્તમાન આત્માની આ જીવની જે પર્યાય છે એને ભૂલતા નથી, એને ભૂલતા નથી, એટલે હું મનુષ્ય છું એ વાત જવી જોઈએ, એ જતી નથી. હું મનુષ્ય છું એવું મનુષ્યપણું એને ભૂલાવવું જોઈએ. હું મનુષ્ય છું અને પછી એમાં હું પુરુષ છું ને હું, પછી રમેશ છું ને, પછી આ બધા મારી સાથે રહેલા, આ મારું ઘર છે ને, આ મારા પત્ની, આ મારા બાળકો, આ બધા મારા સ્વજનો છે, ભાઈ છે, આ છે, બેન છે, આ બધું જે કંઈ આપણને મનમાં જે લાગે છે એ બધું સુપ્રા લાગે છે. કેમ કે એ બધી પર્યાય છે, એ જીવની અવસ્થા છે અને એ તરફ જ દ્રષ્ટિ રહ્યા કરે છે. પર્યાય દ્રષ્ટિ જ્યાં સુધી ભૂલાય નહીં ત્યાં સુધી આત્માનું લક્ષ થતું નથી. બધું પર્યાયમાં છે, બધું ક્ષણિક છે, કોઈ શાશ્વત નથી. એવો જયારે નિર્ણય થાય, અને એવો નિર્ણય થાય કઈ રીતે, તો કે સ્વરૂપનું લક્ષ કરતા જ એવો નિર્ણય થાય. વારંવાર મારું સ્વરૂપ આ છે, મારું સ્વરૂપ આ છે એમ જયારે વારંવાર નિર્ણય કરવામાં આવે અને એનો જ વિચાર કરવામાં આવે, તો પછી પર્યાય દ્રષ્ટિ ભૂલાય. અને પર્યાય દ્રષ્ટિ ભૂલાય પછી જેવું સ્વરૂપ એને આ દ્રવ્યશ્રુતમાંથી જાણ્યું છે, એવા દ્રવ્યશ્રુતને પોતે પ્રગટ કરવાનો પુરુષાર્થ કરશે. પણ આ તો શું થાય છે કે દરેક સમયે ફરી પાછો એ રમેશ બની જાય છે. એ દરેક સમયે સમયે ફરી પાછો પોતે પોતાની જાતને ભૂલતો નથી, એટલે પોતાના વેશને ભૂલતો નથી. આ વેશ છે, આ એક નાટકનો વેશ એ ભજવી રહ્યો છે, એ વેશને એને ભૂલવાનો છે. સમયસારમાં એ વાત લેવામાં આવી છે કે એ રંગભૂમિ ઉપર આવ્યા છે જીવ ને અજીવ, એમાં આ અજીવના વેશને ધારીને બેઠો છે, એ વેશને એને ભૂલવાનો છે અને એ પોતે જે છે એ સ્વરૂપને એને પ્રાપ્ત કરવાનું છે. એટલે આવું થાય છે. પણ સારી વાત છે, સમજાય છે એટલે સારી વાત છે. સમજાય છે તો પછી વારંવાર એનો નિર્ણય થતા એક વખત એવો આવશે કે જયારે પૂરેપૂરી દ્રઢતા થઈ જશે અને બીજું બધું ગૌણ થઈ જશે, પછી વર્તમાન પર્યાય છે એ ગૌણ થઈ જશે. અને વર્તમાન પર્યાય ગૌણ થશે એટલે સ્વાભાવિક રીતે જ રૂચિ આત્મા તરફ વળશે, પછી સંસાર તરફથી દ્રષ્ટિ બદલાઈ જશે. એટલે અત્યારે વર્તમાન પુરુષાર્થની અંદર સાધક જીવોએ વારંવાર પોતાનું જે સ્વરૂપ જે છે એનો વિચાર કર્યા જ કરવો, વારંવાર જુદી જુદી રીતે વિચાર કરવો. અને સમજાયું છે એટલાથી કામ ચાલશે નહીં, સમજાયું તો છે જ પણ એટલાથી કામ ચાલશે નહીં, એનો વારંવાર વિચાર કરવો. અને આ જુદી રીતે વાત અહીંયા કહેવામાં આવી. અહીંયા જીવ અજીવ અધિકારમાં શરૂઆતની ગાથામાં 39-43 ગાથાની અંદર જે રીતે વાત કરવામાં આવી એના કરતા હવે આ જુદી રીતે વાત કરવામાં આવી છે. આ રીતે પણ જીવ બધાથી જુદો છે એમ નિર્ણય કર્યા કરવો, એટલે ભેદ જ્ઞાન થાય અને પછી એવો નિર્ણય પાકો થઈ જાય એટલે તો દ્રષ્ટિ બદલાઈ જશે, પછી બધું ગૌણ થઈ જશે. તો એનો એક જ ઉપાય છે કે પર્યાય દ્રષ્ટિ છોડવી અને દ્રવ્ય દ્રષ્ટિ કરવી. અને વારંવાર એ અભ્યાસથી થશે, બીજો કોઈ એનો ઉપાય નથી. વારંવાર રોજ આ 1 કલાકના સ્વાધ્યાય ઉપરાંત બીજા 2-3-4 કલાક આ જ વિચાર રહેવો જોઈએ. અને એ વિચાર ન રહેતો હોય તો એને માટે બીજા આલંબનો લેવા, અધ્યાત્મ શાસ્ત્રોનો જ અભ્યાસ કરવો, દ્રવ્યાનુયોગનો વધારે વિશેષતાથી અભ્યાસ કરવો, ગુરુદેવના પ્રવચન સાંભળવા અને સત્સંગ આદિ જે કરવામાં આવે એમાં પણ પછી નાના પ્રકારના સત્સંગોને છોડી અને જ્યાં આત્માની વાત થતી હોય એવા સત્સંગમાં જવું. નહીતર શું થશે કે દરેક વખતે જે જે બીજા લોકો જે સ્વાધ્યાય સત્સંગ જે કંઈ કરતા હોય એમાં દરેક વખતે એમાં આવીએ એટલે વળી પાછું આપણે ત્યાં ને ત્યાં જ રહીએ એવું થઈ જાય. એ શરૂઆત કરીને કહેતા હોય ત્યાં ને ત્યાં આપણે આગળ વધ્યા છીએ તો પછી આગળનો ઊંચો અભ્યાસ કરવો અને એ વિચારનામાં રહેવું જોઈએ. તો હવે આજે આપણે આજનો સ્વાધ્યાય જ્યાંથી આપણે બાકી રાખ્યું છે ત્યાંથી શરૂ કરીએ. આપણે ગઈ વખતે શબ્દની વાત આપણે લીધી, હવે એના પછી આગળ વાત આવે છે કે 6 પ્રકારે શબ્દ જે છે એ આ 6 પ્રકારે શબ્દ એનો નિષેધ થતા આત્મા છે તે અશબ્દ છે. ત્યાંથી હવે આગળ આપણે વાત લઈએ. અહીંયા ટીકામાં આગળ કહે છે કે હવે અનિર્દિષ્ટ સંસ્થાન વિશેષણ સમજાવે છે. અનિર્દિષ્ટ સંસ્થાન એનો અર્થ શું? સંસ્થાન એટલે આકાર, સંસ્થાન એટલે આકાર. જીવને આકાર નથી, જીવને કોઈ સંસ્થાન નથી. સિમેટ્રિકલ હોય સંસ્થાન આપણું, એટલે કે કોઈ પંગુપણું ન હોય, વિકલાંગતા હોય નહીં, એવો આકાર શરીર નો હોય. અને એવું હોય છે પુણ્યને કારણે, એવું હોય છે નામ કર્મનો એવો ઉદય હોય ત્યારે એવું જ હોય. જે જીવ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાનો છે, આ ભવે મોક્ષે જવાનો છે, એને એવા શરીર મળે છે, એવા સુંદર શરીર મળે છે, એમાં કોઈ ખોડ ખાપણ વગેરે હોતા નથી. અને પુરુષનું શરીર મળે છે, એને જે ભાવમાં એ મોક્ષે જવાનો છે, એ ભાવમાં એ એવો પુરુષાર્થ કરીને આવ્યો છે, સમ્યક દ્રષ્ટિ છે, એટલે એને એ ભાવની અંદર પુણ્ય પણ એટલું જ હોય છે. જે પુરુષાર્થ કરીને આવ્યો છે તો સાથે સાથે આત્માનો પુરુષાર્થ, શુદ્ધનો પુરુષાર્થ થયો છે, તો એટલો શુભ પણ હોય છે. એટલે એવા પુણ્યને કારણે આ ભાવમાં જે જીવ મોક્ષે જવાનો છે એને એવું સંસ્થાન હોય છે, એટલે આકાર પણ એવો જ હોય છે. એ બધી વાત પુણ્યને કારણે હોય છે, પણ એ સંસ્થાન, એ આકાર કંઈ જીવનો નથી, એ શરીરનો છે. તીર્થંકર ભગવાન કેવળી ભગવાનને તો એ પરમ ઔદારિક શરીર જન્મથી મળે છે, અને જે કેવળી થાય છે એને પછી કેવળ જ્ઞાન થતા એમનું શરીર પણ પરમ ઔદારિક થાય છે. અને તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના શરીરની અંદર તો પરમ ઔદારિક શરીર પહેલેથી હોય છે, એટલે કોઈ રોગ આ તે હોતા નથી. શક્તિ પણ સૌથી વિશેષ હોય છે, એમને કોઈ હરાવી ન શકે એટલી શક્તિ એમની હોય છે વગેરે હોય છે. અને એમનો આકાર પણ એવો જ હોય છે. હાડકાના બંધારણોની વાત લઈએ તો એ પણ એવું જ મજબૂત વજ્ર સમાન જ હોય છે. એ બધી વસ્તુ હોય છે. અહીંયા આકારની વાત લીધી છે, કેમ કે આત્માનો આકાર એ વાત કરવી છે ને, એટલા માટે કે એ આત્માને કોઈ આકાર પણ નથી, એ આકારથી ભિન્ન જુદો ભગવાન આત્મા છે. એ આકાર છે તે ઉદગલને કારણે છે, એ વાત અહીંયા સમજાવી છે. એટલે હવે એ કહે છે કે એવો આકાર નથી, કોઈ નિશ્ચિત આકાર ભગવાન આત્માને હોતો નથી. એટલે અનિર્દિષ્ટ, અનિર્દિષ્ટ કહેતા કોઈ નિશ્ચિત નક્કી કરેલો નિયત આકાર હોતો નથી. સંસ્થાન કહેતા આકાર, તો અનિર્દિષ્ટ સંસ્થાન એટલે કે નિયત નક્કી કોઈ આકાર આત્માને નથી, એ વાત સમજાવશે. તો આત્માની આગળ આ વિશેષણ લગાડવામાં આવે, અનિર્દિષ્ટ સંસ્થાન એટલે એવા વિશેષણ વિશે વિસ્તાર કરતા કહે છે કે પુદ્ગલ દ્રવ્ય વડે રચાયેલું જે શરીર, તેના સંસ્થાન એટલે આકારથી જીવને સંસ્થાન વાળો કહી શકાતો નથી. સંસ્થાન કોનું છે? આકાર જે છે તે એ શરીરનું છે, એથી જીવને એવા આકાર વાળો કહી શકાતો નથી. માટે જીવ અનિર્દિષ્ટ સંસ્થાન છે, માટે જીવ કોઈ નિયત આકાર રૂપ નથી. એ પહેલો બોલ કહેવામાં આવ્યો, જીવને કોઈ આકાર નથી, અરૂપી છે, મૃતિક પણ નથી અને આકાર પણ નથી. બીજા બોલમાં કહે છે કે પોતાના નિયત સ્વભાવથી અનિયત સંસ્થાન વાળા અનંત શરીરોમાં રહે છે, માટે અનિર્દિષ્ટ સંસ્થાન છે. પોતાનો નિયત સ્વભાવ કેવો છે? પોતાનો નિયત સ્વભાવ કેવો છે? કે એ અસંખ્ય પ્રદેશી છે, એ અસંખ્ય પ્રદેશી છે. ભગવાન આત્મા જ્ઞાયક સ્વભાવ છે, પણ એ અસંખ્ય પ્રદેશી છે. અને એ અસંખ્ય પ્રદેશ છે એમાં પણ કોઈ વધઘટ થાય છે એમ પણ નથી, જેમ છે તેમ જ છે. એ જે શરીર સાથે રહે છે એ શરીરના આકારે રહે છે, અને જેટલા ભાવ કરે છે એ દરેક ભાવમાં એને કોઈ એક શરીર મળે છે. જેટલા ભાવ કરે છે દરેક ભાવમાં એને કોઈ એક શરીર મળે છે, અને એ શરીરના આકારે એ થાય છે. આ ભાવમાં જે આકાર છે એ આ શરીરને અનુરૂપ છે. આની પહેલાના ભાવમાં જો એ તિર્યંચ હતો તો એ તિર્યંચ જે હતું એ તિર્યંચને અનુરૂપ એનો આકાર હતો. એની પહેલા એ બીજો કોઈક પ્રકારે તિર્યંચ હતો તો બીજા પ્રકારે આકાર હતો. ઈયળ હતો તો ઈયળનો આકાર હતો, કીડી હતો તો કીડીનો આકાર હતો, હાથી હતો તો હાથીનો આકાર હતો, વાંદરો હતો તો વાંદરાનો આકાર હતો. અરે એકેન્દ્રિયમાં જાય તો એકેન્દ્રિયનો આકાર, વનસ્પતિ છે તો વનસ્પતિનો આકાર, દેવમાં જાય તો એ દેવનો આકાર, એ શરીરનો જેવો આકાર છે એવા શરીરના આકારે એ થયો છે. અનંતકાળથી આ જીવ છે, એનું અસ્તિત્વ અનંતકાળથી છે, અનાદિ છે, એની કોઈ આદિ નથી. તો અનાદિથી એને જેટલા શરીર ધારણ કર્યા એ બધા શરીરના આકારે એ થયો, એનો અર્થ જ એ બતાવે છે કે એનો ખરેખર કોઈ આકાર નથી. એનો પોતાનો કોઈ આકાર હોઈ શકે નહીં. જો પોતાનો આકાર હોય, પોતાનો કોઈ એક આકાર હોય, તો એ પછી એ જુદા જુદા શરીરમાં જઈ અને એવો આકાર શા માટે બદલે? અથવા તો એ બદલાય જ નહીં. એટલે એ અનિયત સંસ્થાન વાળા અનંત શરીરમાં રહે છે. અનિયત સંસ્થાન વાળા એ કોઈ સંસ્થાન જે છે એ એક સરખા નથી. એટલે અનિયત સંસ્થાન વાળા એ આકારો બધા જે છે તે એક સરખા નથી. અનિયત કયા છે? એ નિયત નથી. બધા આકારો જે છે એ બધા એ કેવા છે? એક સરખા રહેતા નથી. એ જન્મે છે ત્યારથી મોટા થાય છે ત્યાં સુધીમાં પણ આકાર બદલાઈ જાય છે. જે સંસ્થાન આકારો જે છે એ જેટલા શરીરમાં એને લીધા એમાં પણ એને ફેરફાર થયા છે. એ નાનો હોય કોઈ પણ જીવ, ગાય થાય તો ગાયનું બચ્ચું છે, વાછરડું છે, ત્યારે એ આકાર જે રીતે છે એના કરતા એ મોટું થતા એનો આકાર બદલાય છે. સાપ છે તો સાપનું બચ્ચું છે અને સાપ છે એમાં આકાર બદલાય છે. વાંદરો છે તો બચ્ચાનો આકાર અને એનો આકાર બદલાય છે. વનસ્પતિમાં પણ આકાર બદલાય કરે છે. એટલે એ એવા અનિયત સંસ્થાન વાળા કેટલાય શરીરો સાથે રહ્યો છે. એટલે એનો અર્થ જે થાય છે કે એ આકાર એનો એક પણ આકાર એનો પોતાનો નથી. એટલે પોતે તો નિયત સ્વાભાવિક એવો છે તો અનંત પ્રદેશી છે એ વાત અહીંયા દર્શાવવામાં આવી છે. એટલે પોતાને એવા કોઈ આકાર નથી, એને કોઈ નક્કી કરેલો આકાર નથી, નિર્દિષ્ટ સંસ્થાન નથી. નિર્દિષ્ટ સંસ્થાન નથી એટલે અનિર્દિષ્ટ સંસ્થાન છે. પહેલી વાત જે બતાવી એ શરીરની, આપણે અગાઉના બોલમાં આપણે દ્રવ્ય અને ગુણ એ રીતે લેતા હતા, અથવા તો શબ્દ માટે આપણે દ્રવ્ય અને ગુણ, અદ્રવ્ય અને પર્યાય એમ બે પહેલા બે બોલ લીધા હતા. અહીંયા પણ એ રીતે જ છે કે પહેલા તો એ પૂતગલ દ્રવ્ય જે છે એની વાત લીધી, એટલે એ આકાર બધા પૂતગલના છે. અને બીજી રીતે બીજા બોલમાં એમ લીધું અહીંયા કે અહીંયા ચાર જ બોલ છે, અહીંયા બીજા બોલમાં એ રીતે લીધું કે એના આકારો એ શરીર જેમ જેમ જુદા જુદા થયા છે એ પ્રમાણે એના બદલાય છે. એટલે એ કોઈ આકાર એના નથી. હવે ત્રીજા બોલમાં અહીંયા કહે છે કે સંસ્થાન નામ કર્મનો વિપાક ફળ પૂતગલોમાં જ કહેવામાં આવે છે, તેથી તેના નિમિત્તથી પણ આકાર નથી, માટે અનિર્દિષ્ટ સંસ્થાન છે. સંસ્થાન એટલે આકાર જે છે એ સંસ્થાન તેને કારણે છે કે નામકર્મનો ઉદય આવે છે એટલે એવો આકાર થાય છે. નામકર્મની ત્રાણુ પ્રકૃતિ અને એ ત્રાણુ પ્રકૃતિમાં બધું જ આવી જાય કે કેવું શરીર થશે, એમાં શરીરના વાળને નખને એનો દેખાવ ને આકાર ને બધું જ એમાં આવી જાય. એટલે એવું એ નામકર્મ છે, એની એ બધી પ્રકૃતિ છે. અને એ પ્રકૃતિમાં આ આકાર માટેની જે પ્રકૃતિ છે એને કારણે થઈ અને એને એવા આકાર થાય, એને એવા આકાર થાય, શરીરની સિમેટ્રી કે કઈ રીતે થવી એ બધું એને કારણે જ હોય છે. એટલે અહીંયા એ વાત કહે છે કે સંસ્થાન નામકર્મનો વિપાક, નામકર્મની પ્રકૃતિ, સંસ્થાન પ્રકૃતિ, એ સંસ્થાન નામકર્મનો વિપાક એનો જ ફળ આવે. તો એ ફળ ક્યાં આવે? એ ફળ આવે તો જીવમાં આવે કે પૂતગળમાં આવે? એ ફળ આવે ક્યાં? તો કે એનો વિપાક જે છે એ પૂતગળમાં જ કહેવામાં આવે છે. એનો વિપાક આવ્યો છે ત્યાં, જ્યાં છે ત્યાં વિપાક આવે ને. એની અસર ક્યાં હોય? પૂતગળ છે તો પૂતગળમાં હોય, જીવને એમાં કંઈ હોય નહીં. એટલે આકાર બન્યા છે એ આકાર થવાનું જે કારણ તે નામકર્મ, અને નામકર્મનો ઉદય જ્યારે વર્તે તો પછી એ આકારો બધા એ પૂતગળના જ હોય, અને એ બધા આકારોના ફેરફાર, આકારોના ફેરફાર પણ એ પૂતગળમાં જ કહેવામાં આવે. એટલે આત્મામાં તો એ હોય નહીં. આ ત્રીજી વાત કરી. હવે એની સાથે એક વાત અહીંયા કાઉન્સમાં જે લીધી છે કે તેથી તેના નિમિત્તથી પણ આકાર નથી, માટે અનિર્દિષ્ટ સંસ્થાન છે. હવે એમાં તેના નિમિત્તથી પણ આકાર નથી એ વાતને સમજવાની છે. ખરેખર એમ જ છે. નિમિત્તથી પણ નથી એટલે શું? નિમિત્તથી નથી એટલે કે જીવનો આકાર જે છે એ એના કારણે, પોતાના કારણે થાય, એમાં પેલું કંઈ કરાવી દે છે એમ નથી. શિલાના આકારને કારણે એના ઉદય જે છે એનો એના નિમિત્તે એનો આકાર અહીંયા બદલાઈ જાય છે એમ નથી. એનો આકાર જે છે તે એના કારણે એ આકાર જે થાય છે એ કર્મ એ સંસ્થાન નામ કર્મ નો વિપાક આવે એટલે એ પૂતગળમાં એનો આકાર એ થાય. અહીંયા કંઈ જીવને કંઈ એમાં કરવાપણું છે નહીં અને જીવની એ વખતની એવી યોગ્યતા છે એટલે એનો એવો આકાર થાય. થોડું અહીંયા સમજવા જેવું છે કે જીવની એ સમયની એવી યોગ્યતા છે માટે એ આકારે એ થાય. જીવની એ સમયની એવી યોગ્યતા છે માટે એ આકાર થાય છે. એમ નથી કે પેલું કરાવે છે કર્મ કરાવે છે માટે જીવનો એવો આકાર થાય છે એમ નથી. બે દ્રવ્ય પૂર્ણપણે સ્વતંત્ર છે. બે દ્રવ્ય ઉદ્ગળ દ્રવ્ય અને જીવ દ્રવ્ય સ્વતંત્ર છે અને એટલી સ્વતંત્રતા છે કે એમાં એ એકબીજાને કારણે કંઈ થતું નથી. એ પોતાનું સ્વતંત્રપણે એનું પરિણમન થાય છે. જીવના પરિણમનો પૂતગળ કરાવતું નથી કે પૂતગળના પરિણામોનો જીવ કરાવતો નથી. એટલે જીવને એવો આકાર થવો એ સમયની એની એવી યોગ્યતા છે. એની એ સમયની એવી યોગ્યતા છે માટે આકાર થાય છે. પણ એ આકાર કંઈ એનો નથી, એ પર્યાયમાં છે. એ સમયની એવી યોગ્યતા એટલે એ સમયની એ પર્યાય એવી યોગ્યતા. એટલે જે વસ્તુ પર્યાયમાં છે એ જીવના સ્વભાવમાં મૂળમાં નથી. એટલે કે જીવમાં એમ નથી. એટલા માટે કહેવામાં આવ્યું કે તેથી માટે એ અનિર્દિષ્ટ સંસ્થાન છે. જીવમાં એવા કોઈ નક્કી સંસ્થાનો એવા કોઈ છે નહીં. આ ત્રીજો બોલ કહેવામાં આવ્યો. થોડીક વાત આપણે ગુરુદેવે જે કહી છે એમાંથી પણ આપણે સાથે ને સાથે સમજીએ તો વધારે સ્પષ્ટતા પણ થશે. તો આપણે ગુરુદેવે જે કહ્યું છે એ વાતને થોડી અહીંયા લઈએ છીએ. આ ત્રણ બોલમાં જે વાત ચાલી છે એને આપણે લઈએ. અહીંયા પહેલા બોલમાં તો આપણે સમજ્યા છીએ એ પ્રમાણે પૂતગળ દ્રવ્ય વડે રચાયેલું જે શરીર તેના આકારથી જીવને સંસ્થાન વાળો કહી શકાતો નથી એ વાત તો બરાબર આપણને સમજાઈ. એમાં કોઈ વધારે વિશેષ કોઈ વાત એમાં નથી. મૂળ વાત એ છે કે એમાં ગુરુદેવે એ વાત કહી છે પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો એના પુસ્તકમાં પાના નંબર 67 ઉપર એમાં વાત જે કરી છે કે એ આત્માનો આકાર નથી. આત્મામાં પૂતગળથી રચાયેલા જળ દેહના આકારનો અભાવ છે. આત્મા જળના આકારવાળો નહીં હોવાથી જીવ પોતે અનિર્દિષ્ટ સંસ્થાન છે. આ તો બહુ સહેલું છે. બીજા બોલની અંદર જે વાત કરી છે એમાં સહેજ વાત સમજવા જેવી છે. ગુરુદેવે વાત બીજા બોલની અંદર આપણને જે સમજાવી છે આપણે બીજા બોલમાં એ સમજ્યા કે પોતાના નિયત સ્વભાવથી અનિયત સંસ્થાનવાળા અનંત શરીરોમાં રહે છે માટે અનિર્દિષ્ટ સંસ્થાન છે. ભગવાન આત્મા જે અસંખ્યાત પ્રદેશી છે એ તેનો નિયત સ્વભાવ છે. નિયત સ્વભાવ એનો અસંખ્યાત પ્રદેશીપણું છે એ નિયત સ્વભાવ છે. આકાર નહીં. અહીંયા ગુરુદેવનું એમ કહેવું છે કે એનો નિયત સ્વભાવ એટલે એ અસંખ્યાત પ્રદેશી સંખ્યાત પ્રદેશીપણું છે એ એનો સ્વભાવ. અહીંયા આકારની અપેક્ષાની વાત લેવી છે ને એટલે. પણ કોઈ આકાર એ એનો નિયત સ્વભાવ નથી. એટલે આ ભિન્ન ભિન્ન શરીરના આકારો એમાં એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચાર ઇન્દ્રિય અને પંચેન્દ્રિયના શરીરના જે આકારો છે તે અનિયત છે. આવા અનિયત આકારો વાળા અનંત શરીરોમાં તે રહે છે તેથી તે નિયત સંસ્થાન વાળો કહી શકાતો નથી. હવે ત્રીજા બોલની અંદર જે વાત છે એમાં પણ થોડીક વાત ગુરુદેવે જે કરી છે એને આપણે સમજીએ. આપણે એ વાત લીધી કે સંસ્થાન નામકર્મ સંસ્થાન નામકર્મ નામકર્મની પ્રકૃતિની વાત લીધી આપણે. એમાં સંસ્થાન નામકર્મને કારણે આકાર હોય તો સંસ્થાન નામકર્મનો વિપાક એ ઉદયમાં આવે તો એવો વિપાક ક્યાં આવે તો એ પૂતગળમાં આવે. તો સંન્યા કહે છે કે સંસ્થાન નામકર્મનો વિપાક પૂતગળમાં જ કહેવામાં આવે છે તેથી તેના નિમિત્તથી પણ આકાર નથી માટે અનિર્દિષ્ટ સંસ્થાન છે. ગુરુદેવ એમાં સમજાવે છે કે સંસ્થાન નામકર્મનું ફળ પૂતગળ શરીરમાં આવે છે એ આત્મામાં નહીં. સંસ્થાન નામ કર્મનું ફળ આવે એ ક્યાં આવે? શરીરમાં આવે, આત્મામાં આવે નહીં. તેથી તેના નિમિત્તે થતો આકાર આત્માને નથી. તેના નિમિત્તે થતો આકાર આત્માને નથી. અહીંયા જ સમજવાનું છે. આત્માને પોતાનો અસંખ્યાત પ્રદેશ સ્વરૂપ આકાર તો છે, પણ જડનો આકાર આત્માને નથી. પ્રદેશત્વ ગુણના કારણે આત્માને પોતાનો આકાર છે. આકાશ દ્રવ્યમાં પણ પ્રદેશત્વ ગુણ છે એ બીજી વાત લીધી છે, અને એવા પ્રદેશત્વ ગુણના કારણે આકારને પણ ક્ષેત્રથી અમર્યાદિત હોવા છતાં પોતાનો આકાર છે. એટલે આકાશને પણ આકાર છે. તો એવી જ રીતે આત્માને પણ, અસંખ્યાત પ્રદેશી આત્મા છે એને પણ પોતાનો આકાર છે. એ આ ઉદગળ શરીરનો આકાર એને નથી, એટલા માટે અનિર્દિષ્ટ છે. આપણે એ વાત એમાં વધારે વિસ્તારથી એ લીધી અહીંયા કે જે ઉદય આવે છે એ પૂદગળની અંદર આવે છે, અને અહીંયા આ જીવને એ સાથે સંબંધ નથી એની જે વાત લીધી નિમિત્ત, તેથી તેના નિમિત્તથી પણ આકાર નથી. તેમાં આપણે એ વાત લઈએ છીએ કે જીવની એની પોતાની એવી યોગ્યતા હોય છે એટલે એ વખતે એ પુરુષના શરીર સાથે છે તો એનો આકાર પુરુષ રૂપે આપણને લાગે છે, પણ એ આકાર એનો નથી. એ વખતની એની એવી યોગ્યતા છે, એવી એની એ વખતની યોગ્યતા છે. પોતાનો આકાર એ પ્રદેશત્વ ગુણને કારણે જે છે તે છે, એટલે ખરેખર તો એને કોઈ નિર્દિષ્ટ સંસ્થાન નથી, નિર્દિષ્ટ આકાર નથી. આમ આત્માને પોતાનો આકાર હોવા છતાં સંસ્થાન નામકર્મના નિમિત્તે રચાતો જે આકાર છે એ જળદેહનો આકાર છે, અને એ આકાર એ સંસ્થાન નામકર્મના ઉદયને કારણે આવે છે. તો એ જળમાં આવે છે એટલે પ્રદેશ પૂદગળના પ્રદેશો જે છે અને પૂદગળનું જે બંધારણ જે શરીર જે છે એ શરીરનો આકાર છે, એમાં એ ફેરફાર છે, એ આત્મામાં નથી. એટલે આત્માને તો કોઈ નિશ્ચિત આકાર નથી, અનિર્દિષ્ટ સંસ્થાન છે, અનિર્દિષ્ટ સંસ્થાન છે. હવે ચોથો બોલ છે. ચોથા બોલમાં અહીંયા કહે છે કે જુદા જુદા સંસ્થાન રૂપે પરિણમેલી સમસ્ત વસ્તુઓના સ્વરૂપ સાથે જેની સ્વાભાવિક સંવેદન શક્તિ સંબંધિત છે એવો હોવા છતાં પણ જેને સમસ્ત લોકના મિલાપથી રહિત નિર્મળ અનુભૂતિ થઈ રહી છે એવો હોવાથી પોતે અત્યંતપણે સંસ્થાન વિનાનો છે, માટે અનિર્દિષ્ટ સંસ્થાન છે. આ સમજવું પડશે, આમાં જરા શાંતિથી સમજવા જેવું છે. સહેલું છે, અઘરું નથી. શું વાત કરી કે જુદા જુદા સંસ્થાન રૂપે પરિણમેલી સમસ્ત વસ્તુઓના સ્વરૂપ સાથે. આ જગતની જેટલી વસ્તુઓ જે છે એ બધાને જુદા જુદા સંસ્થાન એટલે જુદા જુદા આકાર છે, એટલે બધી વસ્તુઓ જુદા જુદા આકાર રૂપે પરિણમી છે. કોઈ પણ વસ્તુઓનો આપણને જે દેખાય છે પૂદગળ, એ બધાનું આપણને એક આકાર આપણને દેખાય છે. કોમ્પ્યુટરને કોમ્પ્યુટરનો આકાર છે, ફેનને ફેનનો આકાર છે, પુસ્તકને પુસ્તકનો આકાર છે, વિન્ડોને વિન્ડોનો આકાર છે, ઘરને ઘરનો આકાર, બધાને આકાર છે. એટલે જુદા જુદા એવા આકાર રૂપે પરિણમેલી આ સમસ્ત વસ્તુ, બધી જગતની બધી જ વસ્તુ, એના સ્વરૂપ સાથે જેની સ્વાભાવિક સંવેદન શક્તિ સંબંધિત છે, એના સ્વરૂપ સાથે જેની સ્વાભાવિક સંવેદન શક્તિ સંબંધિત છે એટલે એ પોતે જ્ઞાનમાં એને જાણે છે એવો હોવા છતાં પણ જેને સમસ્ત લોકના મિલાપથી રહિત એને એ જ્ઞાનમાં જાણે છે. આ બધા આકારોને એ જાણવા વાળો છે, કેમ કે સંવેદન શક્તિ, એની સંવેદન શક્તિમાં શું છે એ આત્મે જ્ઞાન કરે છે, તો જ્ઞાનમાં એને એ જાણે છે એવો હોવા છતાં ભગવાન આત્મા જેને સમસ્ત લોકના મિલાપથી રહિત નિર્મળ અનુભૂતિ થઈ રહી છે, એટલે એવા આકારોને એ અનુભવમાં લેતો હોવા છતાં પણ એ પોતે પોતાના જ્ઞાન રૂપે છે, એ પોતે પોતાના જ્ઞાન રૂપે પરિણમી રહ્યો છે, એ કોઈ આકાર રૂપે પરિણમતો નથી. વાત અહીંયા આ સમજવાની છે. ભગવાન આત્મા એ જ્ઞાન કરે છે સ્વાભાવિક એની સંવેદન શક્તિ દ્વારા, એ જગતના બધા જ પદાર્થોના આકાર ને જાણે છે, તે છતાં પણ એ જાણવા વાળો, જ્ઞાન કરવા વાળો એ આકારની સાથે મિલાપીપણું કરતો નથી, એના રૂપ થતો નથી, એ આકાર રૂપ થતો નથી. એની જે પર્યાય થઈ રહી છે એ તો એના જ્ઞાનની પર્યાય છે. એટલે સમસ્ત લોકના મિલાપથી રહિત છે, સમસ્ત લોક સાથે એને મિલાપીપણું છે જ નહીં, એવી એને પોતાના જ્ઞાનની અનુભૂતિ થઈ રહી છે, એ આકારની અનુભૂતિ નથી. અહીંયા જરા ફરીથી સમજીએ કે એ આકારને જાણે છતાં પણ એ આકારને જાણવા વખતે પણ કે ભગવાન આત્મા એ આકારરૂપ થતો નથી, પણ એનું જ્ઞાન કરવા વાળી એ જ્ઞાનની પર્યાય છે એ એની છે. એ તો જ્ઞાનરૂપે જ પરિણમે છે. એ આકારને જાણે છે ત્યારે પણ એ તો જ્ઞાનરૂપે જ પરિણમે છે. એટલે સમસ્ત લોક ને એ એના આકારોને એ પોતે પોતાના સંવેદનમાં એ અનુભવે છે ત્યારે પણ એ ખરેખર તો અનુભૂતિ તો એને પોતાની છે, એટલે પોતાના જ્ઞાનની અનુભૂતિ છે. એ પેલા આકારની અનુભૂતિ નથી, એ જ્ઞેયની અનુભૂતિ નથી. એ આકારો જ્ઞેયના છે અને જ્ઞેયની અનુભૂતિ એને નથી. જ્ઞેય રૂપે એ પરિણમતો નથી, જ્ઞેયમાં એ વ્યાપતો નથી, એ પરજ્ઞેયો બધામાં એ વ્યાપતો નથી. એ પોતે પોતાના સ્વરૂપે રહે છે, એટલે પોતે ભગવાન આત્માનું જ્ઞેય જે છે એ તો એનું ધ્રુવ સ્વરૂપ છે. એવા જ્ઞેયને જ્ઞેય બનાવી અને એનું જ્ઞાન કરવા વાળો ભગવાન આત્મા એ જ્ઞાન આકાર છે, જ્ઞેય આકાર નથી. આ વાતમાં કહેવામાં આવી છે. એટલે એને પછી સંસ્થાન ક્યાં રહ્યા, એને આકાર ક્યાં રહ્યો, એટલે એ અનિર્દિષ્ટ સંસ્થાન છે, એ નિયત કોઈ આકાર રૂપ છે જ નહીં. આ ચોથા બોલમાં વાત કરવામાં આવી. પ્રભુ આમાં બહુ ઊંડી વાત છે. જેટલા જેટલા એની ડેપ્થમાં જઈશું, જેટલા ઊંડાણમાં જઈશું, એનો વિચાર કયા જ કરીએ તો વધારે આત્મા તરફ જવાય. જ્યારે એ પરના જ્ઞાન કરે છે ત્યારે પણ એ જ્ઞાન કરવા વાળો નાયક પોતે ભગવાન આત્મા છે. જાણવા વાળો જ ખરેખર તો એને જણાઈ રહ્યો છે. આપણે જાણવા વાળો જણાય છે વાત લઈએ છીએ ને, આ ચોથા બોલમાં એવો ભાવ અંદર ભરેલો છે. એ જણાય છે એ આકાર નહીં, એ આકારને એ જાણે છે એ વખતે જ્ઞાન કરવા વાળી એની જ્ઞાન એના જ્ઞાનની પર્યાય છે. એના જ્ઞાનની પર્યાય એ જ્ઞાન કરવા વાળી છે. એ જ્ઞેયરૂપ નથી થતી, જ્ઞેય આકાર નથી થતી, જ્ઞેયમાં જતી નથી, જ્ઞેયમાં વ્યાપતી નથી, એ એનાથી ભિન્ન રહે છે એવો ભગવાન આત્મા છે. પણ એનો જ્ઞાયક સ્વભાવ છે તો જ્ઞેયો એમાં પ્રતિબિંબિત થાય છે, જ્ઞેયો એમાં ઝળકે છે. જ્ઞાનનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે આ ભગવાન આત્મા જ્ઞાયક મૂર્તિ, જ્ઞાયક સ્વભાવ, જ્ઞાનનો દરિયો આપણે જે કહીએ છીએ, એટલા ઘણા વિશેષણો આપીએ છીએ, તો એ જ્ઞાન એવું છે કે જ્ઞાનમાં જ્ઞેયો ઝળકે છે. હવે જ્ઞાનમાં જ્ઞેય ઝળકતા હોય તો આ ભગવાન આત્મા એ જ્ઞેય આકારે ક્યાંથી થાય? અરીસામાં પ્રતિબિંબો પડતા હોય તો અરીસો એ પ્રતિબિંબના આકારે નથી થતો, અરીસો અરીસો જ રહે છે. એ પ્રતિબિંબો ક્ષણિક છે, જ્યારે તેમાં પડે છે તો પડે છે, નથી પડતા તો નથી પડતા. એમાં અરીસાને શું કરવાનું છે? અરીસો કંઈ બદલાઈ જતો નથી, અરીસો અરીસો જ રહે છે. એમ ભગવાન આત્મા જ્ઞાયક સ્વભાવી એ જ્ઞાનનો દરિયો, એ જ્ઞાયનો દરિયો જ રહે છે, એને કંઈ કરવાનું નથી. એ એવો ને એવો જ્ઞાયક રહે છે, એની અંદર કોઈ સંસ્થાન નથી. સંસ્થાનની વાત લઈને મૂળ તો વાત એ જ એવી છે કે એ ભગવાન આત્મા જ્ઞાયક છે. એવા જ્ઞાયક સ્વરૂપને તું જાણ, એવા જ્ઞાયક સ્વરૂપનો તું અનુભવ કરો, એવા જ્ઞાયક સ્વરૂપનો તું અનુભવ કરો. બહુ સરસ વાત છે, વધારે વિસ્તાર થાય એવી વાત છે, એનો આપણે જાતે જ વિસ્તાર કરવો રહ્યો. ગોખવાથી કંઈ આમાં વળશે નહીં, એક બે ત્રણ ચાર ગોખી નાખવાની જરૂર નથી. પ્રભુ દરેકે દરેક બોલની અંદર એવા પરમ સત્ય ભર્યા છે કે જેમાંથી આગળ વધતા બીજો બોલ, ત્રીજો બોલ, ચોથો બોલ આપોઆપ નીકળે એવું છે ભાઈ. આ તો એટલે કોઈ કહે ને, ઘણી વખત કેટલાક લોકો પહેલા મને કહેતા હતા, હવે નથી કહેતા કે તમે રમેશભાઈ પછી છેલ્લે સમરી આપી દો એટલે એમને કંઈ કરવું ના પડે. સમરી આપો તો આમ કે બરાબર થઈ જાય એમ. પણ ભાઈ આપણે પંડિત નથી થવું ને આપણે પરીક્ષા આપવા નથી જવું. કેમ કે અમુક ભાઈ સમરી આપે છે એટલે સારું પડે છે, તમે પણ સમરી આપો. હવે આમાં સમરી ક્યાં કરવી, શેની સમરી કરવી? આ એક ચોથો બોલ લઈને બેસી જાય ને ભાઈ, તારા ત્રણ કલાક ક્યાં નીકળી જશે ખબર નહીં પડે. આ જ્ઞાન કરનારો આત્મા જેનું જેનું જ્ઞાન કરે છે, એની સામે જે જે દેખાય છે, પરના જ્ઞાન કરે છે એ વખતે પણ એ જ્ઞાન કરનારો એને ખ્યાલમાં આવે છે. અને જે જ્ઞાન થાય છે એ આકારનું જ્ઞાન થાય કે રંગનું થાય, રૂપનું થાય, ગમે તે જ્ઞાન થાય, અરે સ્પર્શથી એ જ્ઞાન કરતો હોય કે જીભથી જ્ઞાન કરતો હોય કે કાનથી જ્ઞાન કરતો હોય, એ બધી કોઈ ઇન્દ્રિયો દ્વારા થતા જ્ઞાન જે છે એને કરનાર એ જ્ઞાની ભગવાન આત્મા પોતે છે. અંદરમાં જવાય ભાઈ, આ તો અંદરમાં અંદર. હવે એક બે ત્રણ ચાર સમરી કરવા જઈશું તો ગોખાઈ જશે, કઈ દાડો વાવશે નહીં, એમાં શું તમારો દાડો વાવશે. ચોથો બોલ શું કહે છે એમાં, બહુ સરસ વાત કરી દીધી છે આપણે ગુરુદેવે, જે વાત કરી છે એ વાત આપણે પ્રવચન રત્નાકરમાંથી આપણે લઈએ. પાના 67 ઉપર જ છે, નીચેનો પેરેગ્રાફમાં એને કહે છે કે જુઓ ભાઈ, આત્મામાં ત્યાગ ઉપાદાન શૂન્યત્વ નામની એક શક્તિ છે. જો બીજી રીતે આખી વાત ગુરુદેવે પણ આપણને સમજાવી છે. જો અનેક રીતે આ વાતને સમજાય છે અને એ સમજતા આત્મામાં જ જવાય છે, બીજું કંઈ થતું નથી. સમયસર આખું શાસ્ત્ર જેવું છે, એનો વિસ્તાર કરતા કરતા આત્મામાં જ જવાય, બીજે ક્યાંય જવાતું નથી ભાઈ. એ ગોખવાની વસ્તુ નથી, પંડિતાઈની વસ્તુ નથી. અહીંયા કહે છે ગુરુદેવ કે આત્મામાં ત્યાગ ઉપાદાન શૂન્યત્વ નામની એક શક્તિ છે, એટલે કે કંઈ ગ્રહણ કરે નહીં કે કંઈક વસ્તુનો ત્યાગ કરે નહીં. આત્મા કોઈ પર પદાર્થને એ ગ્રહણ કરતો નથી કે એનો ત્યાગ પણ કરતો નથી, એવી એનામાં શક્તિ છે. એને ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ કહેવામાં આવે છે. આત્મામાં ત્યાગ ઉપાદાન શૂન્યત્વ નામની એક શક્તિ છે. એ શક્તિના કારણે પરને ગ્રહણ કરવું કે પરનો ત્યાગ કરવો, એનાથી આત્મા શૂન્ય છે, એટલે કે એવું એ કરતો નથી. પરને ગ્રહણ પણ કરતો નથી અને પરનો ત્યાગ પણ કરતો નથી. પરદ્રવ્યના ગ્રહણ ત્યાગથી તો આત્મા ત્રણેય કાળ શૂન્ય છે, એ વાત તો છે. પણ અહીં કહે છે કે જગતની ચીજો, શરીર, મકાન, બંગલા, દાળ, ભાત, રોટલા ઇત્યાદિ જે અનેક આકારે રહેલી છે, તેનું જ્ઞાન આત્મામાં થવા છતાં એ અનેક આકારપણે જ્ઞાન થતું નથી. કેટલી સરસ વાત છે આ, ભગવાન આત્મા એ જ્ઞાન સ્વભાવી છે, એના પોતાના સ્વભાવે જ રહ્યો છે. એના જ્ઞાનમાં ક્યાંય ઓટ આવતી નથી, એના જ્ઞાનમાં ક્યાંય ડાઘ પડતો નથી, એનું જ્ઞાન એવું ને એવું રહે છે. એ આ અનેક ચીજોનું જ્ઞાન કરે છે, એના આકારોને જાણે, એ સંસ્થાનોને જાણે, તે છતાં પણ ભગવાન આત્મા એ આકારે થતો જ નથી, એટલે કે એ રૂપે પરિણમતો જ નથી, એ જ્ઞાન સ્વભાવે જ રહે છે. શું કહ્યું કે આ બધા બંગલા મકાન બધાનું જ્ઞાન કરવા છતાં પણ એ આકારે રહી, બધી વસ્તુઓ રહી છે, તેનું જ્ઞાન આત્મામાં થવા છતાં એ અનેક આકારપણે જ્ઞાન થતું નથી, એટલે એવા આકારોને એ આત્મા ગ્રહણ પણ કરતો નથી. બીજી રીતે લેવું હોય તો અહીંયા ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિની વાત અહીંયા શા માટે લીધી, કોઈને એ ગ્રહણ કરતો નથી, એવા આકારોને પણ એ ગ્રહણ કરતો નથી. ભગવાન આત્મા જ્ઞાન કરે તો બધાને ગ્રહણ કરે, એ જ્ઞેયોના જ્ઞાનને આત્મા ગ્રહણ કરે છે? નથી કરતો, એને પણ ગ્રહણ નથી કરતો, એનો ત્યાગ પણ નથી કરતો. એ બધું ઝળકે છે, જ્ઞાનમાં ઝળકે છે ભાઈ, આખી વાત જુદી છે. ભગવાન આત્માનો સ્વભાવ, જ્ઞાન સ્વભાવ સમજવા જેવો છે. એ આકારોને પણ ગ્રહણ નથી કરતો. અહીંયા ગુરુદેવે જે વાત ઉપર મૂકી નું, ત્યાગ ઉપાદાન શૂન્યત્વ નામની શક્તિની, શા માટે અહીંયા મૂકી, એનું રિલેશન શું છે જરા સમજવું પડશે કે નહીં? એ આકારોને પણ ગ્રહણ નથી કરતો, વસ્તુની તો વાત ક્યાં રહી? એટલે કે જે જ્ઞેયો જે છે, એ જ્ઞેયોનો એ આકાર છે એવું એના જ્ઞાનની પર્યાયમાં એને જણાયું તો શું થઈ ગયું? જણાયું તો ભલે ને જણાયું, એને એ ગ્રહણ નથી કરતો, એ આકારોને એ ગ્રહણ નથી કરતો. એનાથી એ પોતે ભિન્ન છે. ભગવાન આત્માનો એ જ્ઞાન સ્વભાવ કેવો? કે એના જ્ઞેય, એના જે જ્ઞેય છે એના સંબંધીના જ્ઞાનને એ ગ્રહણ નથી કરતો. જો થોડા આપણે ઊંડાણમાં જઈએ, શાંતિથી વિચારવું, જો જગતના આ બધા પદાર્થોને આપણે પર પદાર્થોને એ જ્ઞેય બનાવીને એનું જ્ઞાન કરે, અને જો એ જ્ઞાન કરે તો એ જ્ઞાન એ પરલક્ષી જ્ઞાન છે, એના અંશોને એ કંઈ ગ્રહણ કરતો નથી, એવું એનું જ્ઞાન નથી. આત્માનું જ્ઞાન જુદા પ્રકારનું જ્ઞાન છે. એ જ્ઞાનનો સાગર કયો છે તો એ પોતે પોતાનો અનંત ગુણોનો પિંડ છે, એવો ભગવાન આત્મા એવા જ્ઞાન સ્વરૂપે પરિણમે છે. પોતે આનંદ 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 અને અનંત ગુણો માંથી જે આનંદ સુખ શાંતિની જે પર્યાયો થઈ રહી છે એને અનુભવનારો, એનું જ્ઞાન કરનારો એ ભગવાન આત્મા છે. બાકી તો એ જ્ઞાનની એટલી શક્તિ છે કે જેને લીધે થઈ અને બધા જ્ઞેયો એમાં ઝળકે છે. જગત આખાના બધા જ જ્ઞેય માત્ર એમાં ઝળકે છે એવું સર્વજ્ઞપણું એમાં પડ્યું છે. પણ એ જે જ્ઞાનમાં કોઈ ફેરફાર થતો નથી એ વાતને આપણે આમાંથી સમજવાની છે. ભાઈ બહુ સરસ વાત છે ભાઈ. આવો ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ એને છોડીને તું ભાઈ વિભાવ ભાવમાં શુકરા રખડવા જાય છે. તારા સ્વભાવનો વિચાર કરને, આવા જ્ઞાન સ્વભાવનો વિચાર કરને ભાઈ. બહાર દ્રષ્ટિ કરતા, પુસ્તક તરફ દ્રષ્ટિ કરતા પણ એને એમ થાય છે કે આ પુસ્તકના શબ્દો એ વાચક શબ્દો છે, એના દ્વારા એ વાચ્યનું મને જ્ઞાન થાય છે. પણ એ વાચકને વાચ્ય રૂપે પણ ભગવાન આત્મા નથી પરિણમતો, એ તો પોતે પોતાના સ્વભાવ રૂપે છે, એવો એનો જ્ઞાન સ્વભાવ છે. એ કોઈ વિકલ્પ રૂપે નથી પરિણમતો. આગળ વાત એ આવે છે પછી, એ વિકલ્પ રૂપે પણ એ દતો નથી. અહીંયા આગળ આપણે લઈએ, સ્વનું જ્ઞાન અને અનેક આકાર રૂપે પરિણમેલી અનેક ચીજોનું જ્ઞાન, તે જ્ઞાનની એટલે એની નિર્મળ અનુભૂતિ આત્મામાં થઈ રહી છે. સ્વનું જ્ઞાન અને અનેક આકાર રૂપે પરિણમેલી અનેક ચીજોનું જ્ઞાન, તે જ્ઞાનની એની નિર્મળ અનુભૂતિ આત્મામાં થઈ રહી છે. ભાઈ આ તો સર્વજ્ઞ પરમેશ્વરની દિવ્યધ્વનિમાં જે વાત આવી તે દિગંબર સંતોએ કહી છે, આવી વાત બીજે ક્યાંય છે નહીં. એ જ્ઞાન કરે છે ત્યારે એ પોતે પોતાનું સ્વનું જ જ્ઞાન કરવા વાળો જે છે ને, એ વખતે એ પરમ જ્ઞેયોનું જ્ઞાન જે છે એને એ જાણવા વાળો થાય છે, છતાં પણ એના રૂપ થતો નથી. એ આકારોને જાણે છે, એ અનેક આકાર રૂપે થયેલી ચીજોના આકારોને એ જાણે છે. જ્ઞાનની પર્યાય એની જાણવા વાળી થાય છે, છતાં પણ એ પોતે તો અનુભૂતિ પોતાના આત્માની જ કરવા વાળો ભગવાન આત્મા છે. એ આકારોની અનુભૂતિ કરનારો નથી. એ આકારો ક્ષણિક આકારો એને એ જ્ઞાનની પર્યાયમાં એક સમયે એને જણાયા છે, પણ એ કંઈ અંદર રહી જતું નથી. જો રહી જતું હોય તો શું દશા થાય? આ જ્ઞાન જે છે તે મલિન થઈ જાય. આ જ્ઞાન જ્ઞાન રૂપે રહી શકે જ નહીં. તો અહીંયા આ આપણે સંસ્થાનની વાત લીધી, અનિર્દિષ્ટ સંસ્થાનની વાત લીધી, અને એમાંથી ભગવાન આત્મામાં કેમ જવાય એનો પણ થોડોક આપણે વિચાર કર્યો. હવે આપણે આગળ લઈએ, અવ્યક્તના છ બોલ એની વાત લઈએ. આ મહત્વના છે. એ છ એ છ બોલનો આપણે સારી રીતે વિચાર અને વિસ્તાર કરીશું. 49મી ગાથામાં અવ્યક્તના છ બોલ એ બહુ મહત્વના છે, એટલે એનો ખૂબ વિસ્તાર કરીશું. ગુરુદેવ પાસેથી જ આપણે બરાબર સમજીશું. હવે અહીંયા કહે છે સમયસારમાં કે આમ ચાર હેતુથી સંસ્થાનોનો નિષેધ કર્યો. હવે અવ્યક્ત વિશેષણને સિદ્ધ કરે છે. કોનું વિશેષણ છે ભાઈ? આ અવ્યક્ત વિશેષણ કોનું છે? એ આત્માનું છે કે શરીરનું છે? અવ્યક્ત વિશેષણ કોનું? અવ્યક્ત વિશેષણ આત્માનું છે, શરીરનું નથી. અહીંયા કહે છે, પહેલા બોલમાં કહે છે કે છ દ્રવ્ય સ્વરૂપ લોક જે જ્ઞેય છે અને વ્યક્ત છે, તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. પહેલો બોલ, છ દ્રવ્ય સ્વરૂપ લોક છે. લોકની અંદર છ પ્રકારના દ્રવ્યો છે અને એ બધા જ્ઞેય છે. છ દ્રવ્ય સ્વરૂપ લોક જે જ્ઞેય છે અને વ્યક્ત છે, એનાથી આ ભગવાન આત્મા એ જુદો છે, એ અવ્યક્ત છે. પહેલા બોલમાં જે દ્રવ્યોની વાત કરવામાં આવી છે, છ બોલ છે, છ દ્રવ્ય છે. પહેલા બોલમાં છ દ્રવ્યની વાત કરી, તો છ દ્રવ્ય શું છે? છ દ્રવ્યમાં જીવ પોતે આવે કે ના આવે? છ દ્રવ્યમાં જીવ આવી જાય છે, છતાંય એનાથી જુદો કેવો છે? કેમ કે વ્યક્તતાની અપેક્ષા એ વાત કરવી છે કે ભગવાન આત્મા એ અવ્યક્ત છે. પેલા એ જણાય છે, એ વ્યક્ત છે, એટલે એને અવ્યક્તને જુદો અહીંયા દર્શાવવો છે. એટલે જયસેન આચાર્ય ભગવાનની ટીકા છે એમાં તો એને સાતમો ભગવાન આત્માને લેવામાં આવ્યો છે. આ છ દ્રવ્ય અને એનાથી જુદો સાતમો અવ્યક્ત ભગવાન આત્મા એમ પણ જણાવવામાં આવ્યું છે. અહીંયા આપણે પહેલા બોલ વિશે જે ગુરુદેવે વાત કરી છે એનો બરાબર વિસ્તાર કરી એને સમજીએ. એમાં અહીંયા કહે છે પ્રવચન રત્નાકરની અંદર પાના નંબર 68 ઉપર અહીંયા શરૂઆતમાં જ કહે છે કે છ દ્રવ્ય સ્વરૂપ લોક જે જ્ઞેય છે અને વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. જગતમાં છ દ્રવ્ય છે તે જ્ઞેય છે, અનંત આત્માઓ, અનંતા અનંત પરમાણુઓ, અસંખ્ય કારણો, એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય અને એક આકાશ, એમ છ દ્રવ્યો અનાદિ અનંત ભગવાને જોયા છે. આ છ દ્રવ્યોમાં દેવ ગુરુ શાસ્ત્ર પણ આવી જાય અને શેત્રુંજય પણ આવી જાય અને સમરશિખર પણ આવી જાય, બધું આવી ગયું, સર્વ આવી ગયું. આ તમારા કોમ્પ્યુટર પણ આવી ગયા અને ફોન પણ આવી ગયા અને પંખો પણ આવી ગયો અને બધું જ આવી ગયું, પુસ્તક પણ આવી ગયા, શાસ્ત્ર પણ આવી ગયા, બધું આવી ગયું. આ છ દ્રવ્યોથી તો આત્મા અન્ય એટલે જુદો ભિન્ન છે જ, એ તો વાત બરાબર છે. આ છ દ્રવ્યોથી તો ભગવાન આત્મા જુદો છે જ, ભિન્ન છે જ, પણ એ છ દ્રવ્યોને જાણનારી એક સમયની પર્યાયથી પણ ત્રિકાળી આત્મા ભિન્ન છે. જો ગુરુદેવે આખી વાત બીજી લીધી, અવ્યક્તના છ બોલ જે છે એમાં આખો મોક્ષ માર્ગ ગુરુદેવે સમજાવ્યો છે. શું કહ્યું? છ દ્રવ્યથી ભિન્ન છે એ તો વાત સમજમાં આવી જાય છે, પણ અહીંયા તો એમ કહે છે કે એ છ દ્રવ્યને જાણનારી એક સમયની પર્યાય. કોની પર્યાય? કોની છે? જ્ઞાનની પર્યાય છે ને. અને જ્ઞાન કોનું છે? જ્ઞાન કોણ છે? ભગવાન આત્મા પોતે તો છે, એની તો પર્યાય છે. તો એ જ્ઞાનની પર્યાય જે છે એનાથી પણ એ ત્રિકાળી ભગવાન આત્મા ધ્રુવ જુદો છે. એ એક સમયની પર્યાયમાં એ આવતો નથી. એ એક સમયની પર્યાય જે છે એ તો ક્ષણિક છે, એ તો નાશવંત છે. ભગવાન આત્મા તો નિત્ય છે. એટલે એ છ દ્રવ્યોને જાણનારી એક સમયની પર્યાય, એ જ્ઞાનની પર્યાયથી પણ ત્રિકાળી આત્મા ભિન્ન છે. છ દ્રવ્યોને જાણનારી પર્યાય એમ જાણે છે કે છ દ્રવ્યથી મારી ચીજ ભિન્ન છે. છ દ્રવ્યો વ્યક્ત અને જ્ઞેય છે. છ દ્રવ્યો જે છે એ જણાય તેવા છે એટલે વ્યક્ત છે અને એ જ્ઞેય છે, અને તેનાથી ભિન્ન ભગવાન આત્મા જ્ઞાયક છે અને તે અવ્યક્ત છે. ભગવાન આત્મા અવ્યક્ત છે. જ્યારે આ છ દ્રવ્ય કયા એને જ્ઞેય કયા એ જાણવામાં આવે છે, તેનાથી જુદો આ ભગવાન આત્મા છે તે અવ્યક્ત છે. છ દ્રવ્યનો જાણનાર છે ભગવાન આત્મા, પણ તે અત્યંત ભિન્ન છે. એમાં અહીંયા એના પછીના પેરેગ્રાફમાં કહે છે ગુરુદેવ કે ભગવાન શ્રી કુંકુંદાચાર્ય દેવે ગાથામાં જે અવ્યક્ત શબ્દ કહ્યો તેનો ભાવ શ્રી અમૃતચંદ્રાચાર્ય દેવે ભગવતી ટીકામાં આ પ્રમાણે સ્પષ્ટ કર્યો છે કે આત્માનું હોવાપણું છ દ્રવ્યને લઈને નથી. જ્ઞાનની પર્યાયમાં છ દ્રવ્યનું જ્ઞાન થયું તે પોતાથી થયું છે, છ દ્રવ્યને લઈને થયું નથી. તથા છ દ્રવ્યનું જ્ઞાન છે માટે છ દ્રવ્યનું હોવાપણું છે એમ પણ નથી. છ દ્રવ્ય જે જ્ઞેય અને બાહ્ય છે તે વ્યક્ત છે, તેને જાણનારી પર્યાય પણ વ્યક્ત છે. છ દ્રવ્યને જાણનારી પર્યાય જે છે એ વ્યક્ત છે. એ વ્યક્ત પર્યાયમાં એનાથી ભિન્ન આત્મા અવ્યક્ત છે તેને તું જાણ એમ કહે છે. ઘણી બધી વાતો એક સાથે અહીંયા લઈ લીધી છે ગુરુદેવે. આ ચાર લીટીની અંદર ઘણો ભાવ ભર્યો છે. પહેલી વાત એ કરી કે છ દ્રવ્ય છે અને છ દ્રવ્યથી ભગવાન આત્મા ભિન્ન છે, એ વાત તો બરાબર છે, પણ એ છ દ્રવ્ય છે એનું જ્ઞાન થાય છે તો એ છ દ્રવ્ય છે માટે જ્ઞાન થાય છે એમ નથી. આ એક સિદ્ધાંતની વાત મૂકી દીધી. છ દ્રવ્ય છે છ દ્રવ્યના કારણે છે, અને જ્ઞાન છે તે જ્ઞાનના કારણે છે. જ્ઞાન છે તે ભગવાન આત્મા છે, અને જે દ્રવ્ય છે એ એનાથી જુદા ભિન્ન છે. એના પરિણામે એનું જે કંઈ છે તે તેના કારણે છે. અહીંયા ભગવાન આત્માનું જ્ઞાન છે તે પોતાનો સ્વભાવ છે માટે જ્ઞાન છે, અને જ્ઞાન સ્વભાવ છે તો છ દ્રવ્યનું જ્ઞાન પણ થાય છે. એટલે અહીંયા કહ્યું કે એ છ દ્રવ્ય છે માટે કંઈ એનું જ્ઞાન થાય છે એમ પણ નથી. અને છ દ્રવ્યથી આ આત્મા જુદો છે, ભિન્ન છે. છ દ્રવ્યનું હોવાપણું છે અહીંયા, એટલે અહીંયા જ્ઞાન થાય છે એમ પણ નથી. છ દ્રવ્યને લઈને થયું છે એમ નથી. તથા બીજી રીતે પણ કહ્યું કે છ દ્રવ્યનું જ્ઞાન છે માટે છ દ્રવ્યનું હોવાપણું છે એમ પણ નથી. છ દ્રવ્યનું હોવાપણું એના કારણે, અહીંયા જ્ઞાન જ્ઞાનના કારણે. આ બે વાત. ત્યાર પછીની વાત કરી કે છ દ્રવ્ય જે જણાય છે એ જ્ઞેય છે, જ્ઞાનમાં જણાય છે ને એટલે જ્ઞેય છે, અને બાહ્ય છે એટલે આત્મામાં નથી, આત્માથી જુદા છે, અને તે જણાય છે એ વ્યક્ત છે. છ દ્રવ્ય જ્ઞેય છે, બાહ્ય છે, તે વ્યક્ત છે, અને તેને જાણનારી પર્યાય એટલે આત્માના જ્ઞાનની પર્યાય, એ પર્યાય પણ વ્યક્ત છે. એ છ દ્રવ્ય ને જાણનારી જ્ઞાનની પર્યાય, એ પર્યાય પણ વ્યક્ત છે, પણ એ પર્યાયથી પણ જુદો ભગવાન આત્મા છે તે અવ્યક્ત છે. એ છ દ્રવ્યને જાણનારી જ્ઞાનની પર્યાય, એ પર્યાયથી પણ જુદો ભગવાન આત્મા અવ્યક્ત છે, અને એવા અવ્યક્તને તું જાણ. હવે અવ્યક્ત છે ને પછી પાછું જાણવો કઈ રીતે જાણવું પ્રભુ, આ મોટી વાત છે, અને એ જ પ્રશ્ન છે ને એ જ કરવાનું છે. એ અવ્યક્તને જાણવાનો છે, એ અવ્યક્તને પહેલા સમજવો અને પછી કેવી રીતે એ જણાય તે સમજી અને પછી જાણવાનો છે. એ વિકલ્પમાં નહીં આવે પ્રભુ, એ વિકલ્પ દ્વારા નહીં સમજણાય. એ ભગવાન આત્મા વિકલ્પમાં આવે એવો નથી, એટલે વિકલ્પમાં એ નહીં જણાય, એ જ્ઞાનમાં જણાશે. એના જ્ઞાન દર્શનના ઉપયોગને એ ધ્રુવ તરફ વાળશે ત્યારે એનું દર્શન થશે. એટલે એ જ્ઞાનમાં જણાય એવો ભગવાન આત્મા છે, એ વિકલ્પ દ્વારા જણાય એવો નથી, એ વિકલ્પમાં જણાતો નથી. અલિંગ્રહણના બોલમાં પણ આ વાત આવે છે. અહીંયા આગળ કહે છે કે શ્રી ધર્મદાસ શુલકે સ્વ આત્માનુભવ મનનમાં આત્માને છ દ્રવ્યથી અને એને જાણનારી પર્યાયથી ભિન્ન હોવાથી સપ્તમ દ્રવ્ય કહ્યું છે. આ ધર્મદાસજીએ કહ્યું છે, હા, એને સાતમું દ્રવ્ય કહી દીધું છે. છ દ્રવ્ય એ છ દ્રવ્યથી જુદું ભગવાન આત્માને કહી દીધું. છ દ્રવ્યથી અને એને જાણનારી પર્યાયથી પણ એ ભિન્ન ભગવાન આત્મા છે, અને એ પર્યાયની અંદર, એ એક સમયની પર્યાયની અંદર છ દ્રવ્ય જણાય છે, પણ એમાં એ જાણનારો ભગવાન આત્મા એ આવતો નથી. જાણનારો તો ભગવાન આત્મા પોતે છે, પણ એ એમાં આવતો નથી. આત્મા છે તો છ દ્રવ્યની અંદર પણ દ્રષ્ટિના વિષયભૂત ત્રિકાળી અવ્યક્ત દ્રવ્યને એક બાજુ એમ કહીએ કે રામ છ દ્રવ્યની અંદર, પણ દ્રષ્ટિનો વિષયભૂત જે ત્રિકાળી અવ્યક્ત શુદ્ધ નયનો વિષય એવો ભગવાન આત્મા જે ધ્રુવ, એને જો રામ કહીએ તો એને બીજું બધું જે છે એને ગામ કહેવાય, બીજું બધું ગામ. એટલે ઘણી વાર ગુરુદેવ કહે છે કે આ એક કોર રામ અને બીજી કોર ગામ, એક કોર છ દ્રવ્ય અને તેને જાણનારી જ્ઞાનની પર્યાય, એ બધું એ વ્યક્ત છે અને બીજી તરફ આ અવ્યક્ત ભગવાન આત્મા, એટલે પેલી બાજુ ગામ અને આ અવ્યક્ત એવો ભગવાન આત્મા તે રામ. એટલે ગુરુદેવ વારંવાર આ પ્રવચનમાં એમ કે છે કે એક કોર રામ અને બીજી કોર ગામ. હવે ગામમાં બધું આવી ગયું, છ દ્રવ્ય આવી ગયા અને એને જાણનારી પર્યાય પણ આવી ગઈ. જ્યારે આ જે પર્યાયમાં નથી આવતો એવો ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળી નાયક ભાવ એ અવ્યક્ત છે, એક નાયક મૂર્તિ એ બધાથી જુદો અવ્યક્ત છે. તો આજે અહીંયા સુધી સ્વાધ્યાય આપણે રાખીએ છીએ, વધુ વિસ્તાર આગળ લઈશું અને બીજા બોલ પણ આગળ લઈશું. સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
Thank you.